રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 10. હવે આહાબના 70 દીકરાઓ સમરૂનમાં હતા. યેહુએ સમરૂનમાં ઇઝરાયેલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારા ઉપર પત્રો લખી મોકલીને કહાવ્યું, તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો. પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, જુઓ, બે રાજાઓ યેહુની સામે ટકી ન શક્યા તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું? આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓમાંના રક્ષકોએ યેહુને સંદેશો મોકલ્યો કે અમે તમારા ચાકરો છીએ, તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહીં, તમારી દૃષ્ટિમાં જે સારું લાગે તે કરો. પછી યેહુએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતીકાલે આ સમયે તે માણસોના, એટલે તમારા માલિકના દીકરાઓના માથા લઈને ઇઝરાયેલમાં મારી પાસે આવજો. એ 70 રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા. તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા. જ્યારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા. તેઓના માથા ટોપલીઓમાં ભરીને યેહુ પાસે ઇઝરાયેલમાં મોકલ્યા. સંદેશાવાહકે આવીને યેહુને ખબર આપી કે તેઓ રાજપુત્રોના માથા લાવ્યા છે. ત્યારે તેણે કહ્યું, ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથા આવતીકાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો. સવારમાં યેહુ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકોને કહ્યું, તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા? હવે તમારે નિશ્ચય જાણવું કે યહોવા આહાબના કુટુંબ વિશે જે કંઈ બોલ્યા છે તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી, કેમ કે યહોવા પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે. યેહુએ ઇઝરાયેલમાં આહાબના કુટુંબના બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા. પછી યેહુ ઉઠીને ચાલ્યો ગયો. તે સમરૂનમાં ભરવાડોના કાતરણીના ઘર બેથ એકેદ આગળ આવી પહોંચ્યો ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝિયાના ભાઈઓ મળ્યા. યેહુએ તેમને પૂછ્યું, તમે કોણ છો? તેમણે જવાબ આપ્યો, અમે અહાઝિયાના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ. યેહુએ પોતાના માણસોને કહ્યું, તેમને જીવતા પકડો. તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ 42 માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહીં. જ્યારે યેહુ ત્યાંથી વિદાય થયો ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે? યહોનાદાબે કહ્યું, હા છે. પછી યેહુએ કહ્યું, જો તેમ છે તો તારો હાથ મને આપ. અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો. યેહુએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો. યેહુએ કહ્યું, તું મારી સાથે આવ અને યહોવા પ્રત્યેનો મારો આવેશ જો. એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. સમરૂનમાં આવીને યેહુએ આહાબના કુટુંબના બાકી રહેલાઓને મારી નાખ્યા. જે પ્રમાણે યહોવાનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો. પછી યેહુએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, આહાબે તો બાલની થોડી સેવા કરી હતી, પણ યેહુ તેથી વધારે સેવા કરશે, માટે હવે બાલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહીં, કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહીં આવે તે જીવતો રહેવા પામશે નહીં. જો કે યેહુએ બાલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું. યેહુએ કહ્યું, બાલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો. માટે તેઓએ તેનો ઢંઢેરો પીટાવ્યો. પછી યેહુએ સમગ્ર ઇઝરાયેલમાં સંદેશાવાહકો મોકલ્યા. બાલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહીં. તેઓ બાલના મંદિરમાં આવ્યા. મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. પછી યેહુએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, બાલના બધા ભક્તો માટે જબ્બા કાઢી લાવ. એટલે તે માણસ તેઓને માટે જબ્બા કાઢી લાવ્યો. પછી યેહુ અને રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના ભક્તોને કહ્યું, બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહીં, પણ ફક્ત બાલના સેવકો જ હોય. પછી તેઓ યજ્ઞો અને દહન્યાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહુએ 80 માણસોને બહાર ઊભા રાખ્યા હતા. તેઓને કહ્યું હતું કે જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે. યેહુ દહન્યાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, અંદર જઈને તેઓને મારી નાખો, કોઈને બહાર આવવા દેશો નહીં. તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બાલના મંદિરના અંદરના ઓરડામાં ગયા. બાલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હટાવી દઈને બાળી નાખી. તેઓએ બાલના સ્તંભને તોડી નાખ્યો અને બાલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી, જે આજ સુધી છે. આ રીતે યેહુએ ઇઝરાયલમાંથી બાલ અને તેના સેવકોને નષ્ટ કર્યા. પણ નબાટનો દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તેનું અનુકરણ કરીને યેહુએ બેથેલ માના તથા દાન માના સોનાના વાછરડાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. પછી યહોવાએ યેહુને કહ્યું, કેમ કે મારી દ્રષ્ટિમાં જે સારું હતું તેં કર્યું, જે બધું મારા હૃદયમાં હતું તે પ્રમાણે અહાબના કુટુંબને મારી નાખવાનું તેં કર્યું તે સારું કર્યું છે. તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે. તો પણ યેહુએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહીં. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલુ રાખ્યું. તે દિવસોમાં યહોવાએ ઇઝરાયલના પ્રદેશનો નાશ કરવા માંડ્યો. હઝાએલે ઇઝરાયલીઓને તેઓની હદમાં હરાવ્યા. યર્દન નદીની પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલિયાદ તથા બાશાન સુધી આખા ગિલિયાદ દેશને, ગાદીઓને, રૂબેનીઓને તથા મન્નાશીઓને હરાવ્યા. યેહુના બાકીના કૃત્યો અને તેણે જે સર્વ કર્યું તે તેના પરાક્રમો ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પછી યેહુ તેના પિત્રો સાથે ઊંઘી ગયો. તેઓએ તેને સમરૂનમાં દફનાવ્યો. તેના દીકરા યહોવાહાઝે તેની જગ્યાએ રાજ કર્યું. યેહુએ સમરૂનમાં 28 વર્ષ સુધી ઇઝરાયેલ પર રાજ કર્યું હતું.